હમણાં હું ગીતશાસ્ત્ર 23 મનન કરું છું, એટલે જે વિચારો પ્રભુ મને આપે છે તે હું તમારી સમક્ષતામાં લાવું છું. ગયા રવિવારે આપણે જોયું હતું 3 બાબતો, કે બીડમાં, ખીણમાં અને ઘરમાં. અને આ ખ્રિસ્તી જીવનના 3 પાસા છે, કે પ્રભુ તમને બીડમાં પણ લઈ જાય છે, પ્રભુ તમને ખીણમાંથી પણ પસાર કરે છે, અને પ્રભુ એના ઘર તરફ પણ તમને લઈ જાય છે. અત્યારે પણ આપણે પ્રભુના ઘરમાં પણ બેઠા છે, વગેરે વાતો આપણે જોઈ હતી. આજે બીજી 3 બાબતો આપણે જોવા માગીએ છીએ, અને એ તો પ્રભુ સંબંધીની છે. અને એ બાબત તો એ છે, પહેલી બાબત તો એ છે કે આપણો જે પ્રભુ છે એ વ્યક્તિગત પ્રભુ બનવા માગે છે. અવર ગોડ ઇઝ પર્સનલ ગોડ. ત્યાર પછી બીજી બાબત એ છે કે આપણો પ્રભુ તે હંમેશા આપણી સાથે હોય છે. અવર ગોડ ઇઝ પ્રેઝન્ટ ગોડ. અને ત્રીજી બાબત એ છે કે આપણો પ્રભુ તે પરાક્રમી છે. અવર ગોડ ઇઝ પાવરફુલ ગોડ. સો 3 બાબતો તરફ હું આપનું ધ્યાન ખેંચવા માગું છું. મારી પાસે કોઈ લખાણ નથી, કોઈ તૈયારી નથી, પણ જે કંઈ વિચારો મને આવે છે તો હું તમને જણાવું છું. જો તમે પહેલી જ કલમ જોશો તો એમાં લખ્યું છે કે યહોવા મારો પારક છે. મેં ગયા રવિવારે પણ જણાવ્યું હતું કે એવું લખ્યું નથી કે યહોવા અમારો પારક છે, પણ યહોવા મારો પારક છે. આપણે એવું કહી શકીએ છીએ એઝ એ ચર્ચ, મંડળી તરીકે અને કુટુંબ તરીકે, યહોવા અમારો પારક છે. પણ આજે દાઉદ જેણે આ ગીત રચ્યું છે એ એવું લખે છે કે યહોવા મારો પારક છે. અવર ગોડ ઇઝ પર્સનલ ગોડ. અને પ્રભુ આપણી પર્સનાલિટીમાં અને આપણું જે વ્યક્તિત્વ છે એમાં કેટલો બધો રસ લે છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. જો તમે ગીતશાસ્ત્રનું 139મું ગીત જોશો તો એમાં આ બધી બાબતો બહુ છણાવટથી પ્રભુનો સેવક જણાવે છે. મારું બેસવું ને ઉઠવું ને ચાલવું ને સૂઈ જવું તું તપાસી જુએ છે, ને મારા બધા વિચારોનો તું માહિતગાર છે, ને હું હજુ વિચાર કરું છું તે પહેલાં તો પ્રભુને ખબર પડી જાય છે કે હું આવો વિચાર કરવાનો છું. અવર ગોડ ઇઝ પર્સનલ ગોડ. નવા કરારમાં પણ આપણે જોઈએ છે કે ઘણી બધી ચક્કલીઓ કરતાં તમે મૂલ્યવાન છો, તમારા માથાના નિમાળા ગણેલા છે. એવું કહેવાય છે કે જે મધર છે તે સૌથી વધારે પ્રેમ રાખે છે કુટુંબમાં. પણ તમારા મધરને પણ ખબર નહીં હોય કે તમારા માથામાં કેટલા વાળ છે. પણ પ્રભુ એના કરતાં પણ વધારે પ્રેમ રાખે છે. અને જ્યારે તમે સવારે ઉઠીને કાંસકો ફેરવો છો માથામાં અને ટ્રક દઈને કોઈ વાળ ખરી પડે છે તો પ્રભુની એમાંથી માઇનસ થઈ જાય છે, કારણ કે બધી ગણતરી રાખે છે પ્રભુ. એટલી બધી સંભાળ, ચિંતા અને કાળજી રાખે છે. આપણો પ્રભુ તે વ્યક્તિગત પ્રભુ બનવા માગે છે. અને એટલા માટે આખું જે આ દાઉદનું ગીત છે ગીતશાસ્ત્ર 23માં, એમાં કોઈ જગ્યાએ બહુવચનમાં વાત કરવામાં આવી નથી, એક વચનમાં જ વાત કરવામાં આવી છે. યહોવા અમારો પારક છે નહીં, પણ યહોવા મારો પારક છે. અને બહુ જરૂરી છે કે જો હજુ સુધી આ પ્રભુ તમારો વ્યક્તિગત પ્રભુ બન્યો ના હોય તો તમે બહુ ડેન્જરમાં છો, તમે બહુ જોખમમાં જીવી રહ્યા છો. આ ટોળાઓનો પ્રભુ નથી, પણ આ વ્યક્તિગત પ્રભુ છે. પ્રભુએ પોતે જ્યારે એની ઓળખાણ આપી જૂના કરારમાં ત્યારે આવી રીતે આપી, હું ઇબ્રાહીમનો દેવ અને ઇસાકનો દેવ અને યાકૂબનો દેવ છું. જ્યારે જ્યારે દર્શન આપ્યા જુદા જુદા લોકોને ત્યારે આવી રીતે ઓળખાણ આપી, વ્યક્તિગત રીતે. ઇબ્રાહીમ સાથે મારો કરાર જુદો જ છે, ઇબ્રાહીમ મારો મિત્ર છે, હું જે કંઈ કરું છું તેને જણાવું છું અને ઇબ્રાહીમ મારી સાથે ચાલે છે. ઇસાક સાથે મારો કરાર અનન્ય છે. આખી દુનિયા જ્યારે ભૂખે મરતી હતી ત્યારે ઇસાકને પ્રભુએ કહ્યું કે આ જગ્યામાં તું ખેતીવાડી કર. અને ઇસાક લગભગ એ જગ્યા છોડીને જવાની તૈયારીમાં હતો, પણ પ્રભુએ એને કહ્યું કે તું અહીં ખેતીવાડી કર. અને ઉત્પત્તિના પુસ્તકમાં એવું લખ્યું છે કે તે 100 ગણું પામ્યો. વાલાઓ, એકના ડબલ, એવું તો આપણે ગુજરાત સમાચારમાં બહુ વાંચીએ છીએ. એકના ડબલ, એકના ડબલ, ડબલ થઈ જાય, પૈસા ડબલ થાય, સોનું કંઈ ડબલ કરી આપે. પણ આ તો માણસોની વાત છે, પ્રભુ તો 100 ગણું કરી આપે છે. તમે $1 આપો અને હું તમને $100 આપું, 100 ટાઈમ્સ. આ ઈસાક સાથેનો એનો જે કવેનન્ટ ને કરાર હતો અને જે સંબંધ હતો તેની વાત આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ. યાકૂબ સાથેનો ઈશ્વરનો સંબંધ અલગ હતો. યાકૂબનો નામનો અર્થ જ થાય છે કે ઠગ. અને ઘણી બધી જગ્યાએ એણે જે ચતુરાઈ વાપરી તે આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ. ઠગ તરીકે એણે ઘણું બધું કર્યું, પરંતુ એક સમય આવ્યો કે જ્યારે ઈશ્વરની ખાસ મુલાકાત કરી અને ઈશ્વરે એને કહ્યું કે હવેથી તારું નામ યાકૂબ નહીં પણ ઇઝરાયલ કહેવાશે. ઇઝરાયલ, આખો યાકૂબને બદલી કાઢ્યો, એનું નામે બદલી કાઢ્યું. અને એ ઇઝરાયલ પ્રજા આજે આપણી સાથે છે, આખો દેશ છે, એના વંશજો ને આપણને ખબર છે. ઈશ્વર વ્યક્તિગત સંબંધ રાખવા માંગે છે. ફિલિપીઓના પત્રમાં પાઉલ પ્રેરિત એવું કહે છે કે મારો દેવ પોતાના મહિમાની સંપત્ પ્રમાણે તમારી સર્વગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. તમારો દેવ કે આપણો દેવ એમ નહીં, પણ મારો દેવ, ઇઝ માય ગોડ, મારો દેવ. દમસ્કના રસ્તા પર એ પાઉલ પ્રેરિતનું બદલાણ થયું હતું અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો હતો. ત્યારથી એ પાઉલનો દેવ બન્યો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા ત્યારે માનવ દેહ ધારણ કરીને આવ્યા હતા અને બધું દુઃખો અને પ્રશ્નો અને ચિંતાઓ અને પરીક્ષણો બધાનો એમણે સામનો કર્યો હતો. પણ જ્યારે તેઓ વધસ્તંભ પર હતા ત્યારે તેમણે આવું કહ્યું, મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. પ્રભુ ઈસુનો દેવ, દાઉદનો દેવ. ગીતશાસ્ત્ર 22:1 લખ્યું છે, હે મારા દેવ, દાઉદનો દેવ. શિષ્યો ઓરડીમાં ભરાઈને બી ગયા હતા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થયું હતું. હવે શું, આપણો લીડર, આપણો આગેવાન એ જ આપણી પાસે નથી. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉતરી આવ્યા અને એમના હાથને પગ દેખાડ્યા, કૂક દેખાડીને કહ્યું કે હું મુવાયેલો હતો પરંતુ હું જીવતો છું. આ વાત થોમાના માનવામાં આવી નહીં, કારણ કે થોમા એ વખતે હાજર નહોતા. પરંતુ 8 દિવસ પછી જ્યારે થોમાની હાજરી હતી અને એ જ ઘરમાં જ્યારે તે લોકો ભેગા થયા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી ઉતરી આવ્યા અને એને પ્રતીતિ કરાઈ કે હું જીવતો છું. અને જ્યારે એ પ્રતીતિ થોમાને થઈ ત્યારે એણે આવા શબ્દો વાપ્યા કે મારા દેવ, મારા પ્રભુ. એ થોમાનો પ્રભુ છે. અને એ સેન્ટ થોમા દક્ષિણ ગુજરાતમાં આવ્યા અને આખો એ જે દક્ષિણ ઇન્ડિયા, ભારત, અને તમે જુઓ છો કે ભારતના દક્ષિણ ભાગમાં કેટલી ગજબની સુવાર્તા થઈ. તમે કોઈ સાઉથ ઇન્ડિયન સાથે કામ કરતા હશો ને તો કોઈકનું નામ તો થોમસ હશે જ, કાર્ડોનમાં હોય કે પછી મિચ્યુલમાં હોય કે બીજી કોઈ જગ્યા હોય. એ થોમાના નામ પરથી આ નામ એ લોકોએ સ્વીકાર્યું. આપણો પ્રભુ તે વ્યક્તિગત પ્રભુ છે. જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જેઓ ઈસુ ખ્રિસ્તમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. વાલાઓ, જો આ પ્રભુ તે તમારો પોતાનો બન્યો ના હોય તો અત્યારે એક પડકાર પ્રભુનું વચન આપણને આપે છે, યહોવા મારો પાડક છે. અવર ગોડ ઇઝ પર્સનલ ગોડ. નંબર 2, અવર ગોડ ઇઝ પ્રેઝન્ટ ગોડ. આપણો પ્રભુ હંમેશા આપણી સાથે હોય છે. અહીંયા આગળ ગીતશાસ્ત્ર 23:4 આપણે વાંચીએ છીએ કે તું મારી સાથે છે. ખાસ કરીને દુઃખમાં, મુશ્કેલીમાં, ચિંતામાં, માંદગીમાં, પરીક્ષણના સમયે, એકલા હોય ત્યારે, જ્યારે આપણને એવું લાગે કે આપણું કોઈ જ નથી એવા સમયમાં પ્રભુ આપણી સાથે છે. હું આ વાંચતો હતો ને ગીત શાસ્ત્ર 23, ત્યારે મને થયું કે આ છે શબ્દ કેટલી વાર આવે છે. લેટ મી કાઉન્ટ, મને ગણવા દો. તો મેં ગણ્યું ને તે 7 વખત થયું, એટલે મેં બાઇબલમાં 7 ટાઈમ્સ એમ લખ્યું. હા, પછી મને એમ થયું કે ના ના, મને બરાબર ગણવા દો. ફરી પાછું મેં ગણ્યું ત્યારે 8 વખત થયું, એટલે જે 7 મેં લખેલો એનો આમ ઇંગ્લિશમાં આંચડો કરી દીધો, 8 ટાઈમ્સ. પણ પછી મને વિચાર્યો કે લેટ મી કાઉન્ટ અગેઇન, હું બરાબર તો છું ને, કારણ કે મારે ઘણી વાર જાહેરમાં બોલવાનું હોય છે અને પછી હું ગમે તેમ લોચા મારું એ ના ચાલે. એટલે ફરી વાર ગણ્યું ત્યારે 9 વખત થયું. ઓ, છે શબ્દ 9 વખત. મારી છે ને રીકન્ફર્મ કરવાની ટેવ ખરી હો, કે જ્યારે જ્યારે હું ઇન્ડિયા ગયો છું ત્યારે ટિકિટ ઓલવેઝ 72 કલાક પહેલાં રીકન્ફર્મ કરાવી છે મેં. એટલે મેં કહું મને ફરી પાછું ચેક કરવાનું. ત્યાં તો 10 વખત થયું, 10 વખત આ ગીતશાસ્ત્ર 23માં છે શબ્દ જોવા મળે છે. મારો પાળક છે, મને સુવાડે છે, મને દોરી જાય છે, મારા આત્માને તાજો કરે છે, માર્ગે ચલાવે છે, તું મારી સાથે છે, મને દિલાસો દે છે, તૈયાર કરે છે, તેલ ચોળ્યું છે, ઉભરાઈ જાય છે. હા, 10 વખત છે. આ છે શબ્દ શું બતાવે છે? પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. હતો તો ભૂતકાળ બતાવે છે, હશે એ ભવિષ્યકાળ બતાવે છે, પણ છે ઓલવેઝ એવર પ્રેઝન્ટ ગોડ, આપણો પ્રભુ હંમેશા આપણી સાથે હોય છે. આ શૈતાનની એક ચાલાકી છે, તમને નિરાશ કરવા, તમને નસીપાસ કરવા. તું એકલી છું, તું એકલો છું, તને આમ થયું છે, તને તેમ થયું છે, હવે તારું કોણ, હવે શું થશે, તારી નોકરી ગઈ, તારો ઇન્સ્યોરન્સ ગયો, હવે શું. આ બધા શૈતાન તરફથી વિચારો આવે છે, પરંતુ આપણો પ્રભુ હંમેશા આપણી સાથે હોય છે અને આપણી સહાય કરે છે. એક પ્રશ્ન મૂસાને થયો, પ્રભુએ કહ્યું કે તું ઇઝરાયલ પુત્રોની સાથે વાત કર. એક બાજુ ઇઝરાયલ પુત્રોની સાથે વાત કરવાની, બીજી બાજુ કે તું ફારૂન સાથે વાત કર, ફારૂનની પાસે જવાનું. અને પ્રભુ જાત જાતનું મૂસાને બતાવતા હતા. મૂસા કન્ફ્યુઝ થયો કે પ્રભુ આ બધા મને પૂછશે કે આ કોણે તને મોકલ્યો છે, તો હું નામ શું આપું. પ્રભુએ એવું કહ્યું કે હું છું એ મને મોકલ્યો છે, એમ કે છે. હું છું એવર પ્રેઝન્ટ ગોડ. આ જ વાત નવા કરારમાં પ્રભુ ઈસુ કેટલી બધી વખત કહે છે, જુઓ જગતના અંત સુધી હું સદાકાળ તમારી સાથે છું, હું છું. મને જો સમય મળ્યો હોત તો મેં અનેક રેફરન્સ તમને આપ્યા હોત, પણ હું તો ઇમરજન્સીમાં ઊભો થઈ ગયો છું એટલે મારી પાસે બહુ રેફરન્સ નથી. પણ તમને બધાને ખબર છે, કારણ કે તમે વાંચો છો બાઇબલ, અને વારંવાર આપણે હું છું, હું છું એવા શબ્દો જોવા મળે છે. આપણો પ્રભુ તે હર હંમેશ આપણી સાથે છે, આપણી સહાય કરે છે, અને બધા જ આપણને મૂકી દે અને તજી દે, ઇવન સગાવાલા પણ પ્રભુ આપણને મૂકી દેતા નથી, તજી દેતા નથી, એ આપણી સાથે રહે છે, આપણી સહાય કરે છે. એવર પ્રેઝન્ટ ગોડ. અને છેલ્લી અને ત્રીજી બાબત કે આપણો પ્રભુ તે પાવરફુલ ગોડ છે. યશાયામાં એવું લખ્યું છે કે તારા પહેલાં કોઈ દેવ થયો નથી, તારા પછી કોઈ દેવ થવાનો નથી, અને તારા સિવાય બીજો કોઈ ત્રાતા નથી. જે પ્રભુનું ભજન આપણે કરીએ છીએ, જે પ્રભુના દીકરા અને દીકરીઓ તરીકે આપણે ઓળખાઈએ છીએ, જે પ્રભુએ આપણને અભિષેક કર્યા છે અને એના મહિમાન માટે આગળને આગળ વધારી રહ્યો છે, એ પ્રભુ તે પાવરફુલ છે, સર્વશક્તિમાન પ્રભુ છે, સર્વસામર્થ્યવાન ઈશ્વર છે. અને એ પરાક્રમ જે એની પાસે છે એ મને અને તમને પણ આપે છે. એ પરાક્રમનું ડેમોન્સ્ટ્રેશન્સ જૂના કરારમાં પણ પ્રભુએ કરી બતાવ્યું. 10 અનર્થો કરીને આપણો પ્રભુ કેવો પરાક્રમી છે તેનું પ્રદર્શન કરી બતાવ્યું છે. એ જ પ્રભુ નવા કરારમાં અનેક ચમત્કારો કર્યા, તમને ખબર છે સુવાર્તામાં 38 વર્ષના માદાને પ્રભુએ એક મિનિટમાં ચાલતો કર્યો. જે માણસ જન્મથી લંગડો હતો તેને ઈસુ ખ્રિસ્તના નામમાં પરાક્રમ આપવામાં આવ્યો, સામર્થ્ય આપવામાં આવ્યું. એ પ્રાર્થનાની વેળા હતી કે જ્યારે પરાક્રમ મેળવવા આ શિષ્યો જઈ રહ્યા હતા અને ત્યારે આ બનાવ બન્યો. જે વ્યક્તિ કદી જિંદગીમાં ચાલી નથી, શેતાને એને હંમેશા દરવાજા પાસે જ બેસાડી રાખ્યો હતો, એ જ્યારે પિત્તર એમ કહ્યું કે સોનું રૂપું તો અમારી પાસે નથી, પરંતુ અમારી પાસે જે છે તે તમને આપીએ છીએ, ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થયો. જ્યારે પિત્તરે એ લંગડા માણસનો હાથ પકડ્યો હશે ને ત્યારે ઇલેક્ટ્રિક કરંટ જેવો એને લાગ્યું હશે, અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તે કૂદીને ઊભો થયો. જે જિંદગીમાં ચાલ્યો નહોતો તે કૂદકો મારીને ઊભો થયો, કૂદતો અને દેવની સ્તુતિ કરતો મંદિરમાં ગયો. શેતાનનું કામ ચર્ચની બહાર રાખવાનું છે, પણ પ્રભુનું કામ લોકો દેવળમાં આવે અને એનું ભજન કરે અને એની સ્તુતિ કરે અને એને ઓળખે, એ કામ તે પ્રભુનું છે. આપણો પ્રભુ તે પરાક્રમ ઈશ્વર છે. લાખોનું મોટું લશ્કર હતું અને મૂસાની આગેવાની હેઠળ તેઓ મિસરમાંથી બહાર નીકળતા હતા અને ટાઈટ કોર્નરમાં આવીને ઊભા રહ્યા. પાછળ ફારૂન અને એનું આખું સૈન્ય છે, આગળ લાલ સમુદ્ર છે, આજુબાજુ મોટા મોટા પર્વતો છે. હવે શું કરવું? એક બાજુ કચકચ કરનારી ઇસરાયેલ પ્રજા છે, મૂસાની આગેવાની હેઠળ તેઓ આગળ વધી રહ્યા છે. હવે ક્યાં જવું, શું કરવું? લોકો એવું કહ્યું કે શું મિસરમાં કબરો નહોતી કે તમને મરવાને આ સમુદ્રમાં પાસે લાવ્યો છે? અમુક વખતે તો ઇસરાયેલ લોકો મૂસાને પથ્થરે મારવાની એની પર હતા. કોઈકે એવું કહ્યું છે કે શેતાન તમારી આજુબાજુ વાડ કરી શકે છે પણ છાપરું કરી શકતો નથી, અને એ મૂસાએ જોયું કે એક માર્ગ ખુલ્લો છે અને આકાશ તરફ, અને તેણે ઊંચે નજર કરી, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? તેની તરફ જુઓ અને પ્રકાશ પામો એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. અને એ જ અનુભવ મૂસાએ કર્યો, અને મૂસાને હુકમ કરવામાં આવ્યો કે આવતીકાલે શું બનશે તે તું જોજે, તારી લાકડી તે સમુદ્રને ડાળ. અને સમુદ્રના બે ભાગ થઈ ગયા, નાખો ઇસરાયેલ પ્રજા કાદવમાં થઈને નહીં, પાણીમાં થઈને નહીં, પણ શાસ્ત્રમાં લખ્યું છે કે કોરી ભૂમિમાં થઈને પસાર થઈ ગઈ. આપણો પ્રભુ પરાક્રમી પ્રભુ છે. અસંખ્ય દાખલાઓ શાસ્ત્રમાં આપણી પાસે છે, આપણો પોતાનો એ અનુભવ છે કે આપણો પ્રભુ પરાક્રમ કરે છે. એ તો રાહ જુએ છે કે મારા પરાક્રમની, મારા સામર્થ્યની માંગણી કરનાર, પ્રાર્થના કરનાર કોણ છે. બોલો, આપણે આવા પ્રભુના બાળકો છે, આવા પ્રભુના સેવકો છે. આ પ્રભુ તે તમારો અંગત પ્રભુ બને માટે મારી પ્રાર્થના છે. અહીં આગળ ગીતશાસ્ત્ર 23માં એની ઉપર ટાઇટલ એવું લખ્યું છે, દાઉદનું ગીત. એની નીચે મેં નાના અક્ષરે લખ્યું છે, જયંતીનું ગીત. કારણ કે આ ગીત મારું બન્યું છે, મારો પ્રભુ છે, મારો બાળક છે, માય ગોડ. તમે કોઈને કહો છે લુક એટ માય હાઉસ, ભાઈ મારું ઘર જોતું, લુક એટ માય કાર, સી આઈ જસ્ટ પરચેઝ ન્યૂ વન, અરે મારી કાર નવી, માય કાર, માય સન, માય હસબન્ડ, માય વાઇફ, માય ગોડ, મારો પ્રભુ. આ ગીત તમારું બને, આ પ્રભુ તે તમારો પોતાનો બને અને તેના મહેમાન માટે તમારી સહાય કરે એ જ પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમી પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમે ગઈકાલે આજે અને સદાકાળ એવા ને એવા છો. તમે કદી બદલાતા નથી. અને તમારો સેવક દાઉદ કહે છે કે માંસ કે કોણ કે તું તેની મુલાકાત લે, અને મનુષ્ય પુત્ર કોણ કે તું તેનું સ્મરણ કરે. પરંતુ તમે અમારી મુલાકાત લો છો, તમે અમારું સ્મરણ કરો છો, તમે અમારી સહાય કરો છો, અને તમે અમારા પ્રભુ બનો છો. તમારો આભાર માનીએ છીએ, આભાર માનીએ છીએ, કારણ કે દરેક પરિસ્થિતિ અને સંજોગોની ઉપર તમારું પ્રભુત્વ છે અને હર હંમેશ તમે અમારી સાથે રહો છો, અને માટે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે પાવરફુલ પ્રભુ અમને મળ્યા છે. પ્રભુ, આ જગતમાં કહેવાતા દેવ દેવીઓ તો ઘણા બધા છે, પરંતુ ખરા જીવતા એકમાત્ર પ્રભુ તમે એકલા જ છો. તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. અને એવા ઈશ્વરના સંતાનો, દીકરા અને દીકરીઓ બનવાનો જે મહામોટો હક અને વારસો અમને મળ્યો છે, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુના નામમાં અમે માગીએ છીએ. આમેન. આપણે ઊભા થઈશું અને છેલ્લો આશીર્વાદ મેળવીશું, અને રેવરેન્ડ એન્ડ્રુસ આપણને છેલ્લો આશીર્વાદ આપશે અને આપણી મિટિંગ પૂરી થશે.
પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે સાથે કરીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ તો બનાવો, જેમ અમે અમારું ઋણ માફ કર્યા છે તેમ તો અમારું ઋણ માફ કર, અમે પરીક્ષણમાં લાવો, ગુંડાએ તમારો છૂટકો કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ સરકાર સુધી તમારું રાજ્ય. હવે આપણે તારનાર પ્રભુ યેસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.